તારીખ 15/11/1992 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પાના નંબર 2 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 170
જે પરિણામ ઉલટી ઉલટી એટલે ઊંધા થઈને પરમાત્માને માની સ્વરૂપનું વિસ્મરણ કરી રહ્યા છે તે જ પરિણામ સુરતી એટલે સવળા થઈને સ્વરૂપને પોતારૂપ માની પરનું વિસ્મરણ કરે તો મુક્તિ કામિનીનો અંત થાય. એટલે હું એ વાત લીધી છે કે પરિણામ અનાદિથી વિપરીત રૂપે પરિણમી રહ્યા છે, વિપરીતપણે પરિણમી રહ્યા છે. એમાં શું કરે છે કે જે અન્ય પદાર્થો છે, પોતાના સિવાયના અન્ય પદાર્થો છે, એમાં પોતાપણું કરે છે, પોતાપણું માને છે, અને પોતાનું જે મૂળ સ્વરૂપ છે એનું વિસ્મરણ ચાલ્યું આવે છે, અથવા એ મૂળ સ્વરૂપથી પોતે તદ્દન અજાણ થયો છે, અત્યાર સુધી પોતે તદ્દન અજાણ થયો છે. તે પરિણામ જો સુટે અને સવળા થાય તો સ્વરૂપને પોતાનું રૂપ માનીને પરનું વિસ્મરણ કરે. પરનું સ્મરણ કરવાનું પણ એને કઈ પ્રયોજન નથી, અને તો એને મુક્ત દશા પ્રગટ થાય. એને સામે પોતે પ્રશ્ન ઉઠાવે છે, ગ્રંથકાર પોતે પ્રશ્ન ઉઠાવે છે દીપચંદજી સાહેબ, કે એવા પરિણામમાં કઈ ક્લેશ તો નથી, આવા સવળા પરિણામ કરવા એમાં કઈ આત્માને દુઃખ પડે એવું તો નથી, ક્લેશ થાય એવું તો નથી, તો એવા પરિણામ કેમ કરતો નથી? તો શા માટે જે એવા સવળા પરિણામ કરતો નથી, કોઈ તકલીફ વાળી વાત હોય, દુઃખ થાય એવી વાત હોય તો જીવ ન કરે, પણ પોતાના સ્વરૂપનું સુખ પ્રાપ્ત થાય, સ્વરૂપની શાંતિ પ્રાપ્ત થાય. આત્મા આજી અવિદ્યામાં પીડ્યો છે, જેમ સોનું અને માટી ધૂળની કઈ કિંમત નથી, સોનું ઘણું કિંમતી છે, તો પણ પડેલા છે, ભેગી પડી છે. કેટલાક કાર્યો કારણ એના માટે કોઈ નિયમ કારણરૂપ નિયમ રૂપ કારણ નથી, આ જ કારણથી આમ છે એવું કઈ નથી, કેમ કે અનાદિથી છે. એક એવા ઘણા પ્રશ્નો છે. જેમ કે વૃક્ષ અને બીજ એકબીજાના કાર્ય કારણ રૂપ છે, વૃક્ષ અને બીજ એકબીજાના કાર્ય કારણ રૂપ છે ને, કેમ કે બીજ વગર વૃક્ષ ન હોય અને વૃક્ષ વગર બીજ ન હોય કોઈ વખત હોય કોઈ વખત હવે કોનું કોને કારણ કહેશો? બંને અનાદિથી છે, બીજ પણ અનાદિથી છે અને વૃક્ષ પણ અનાદિથી છે. અને કોઈ આ એક પણ વિશ્વની ઘટના છે. કેટલીક વાતો એવી રીતે છે ખરી, એમ અનાદિકાળથી આ જીવ અવિદ્યામાં પડ્યો છે. બીજું કે પોતાનો કોઈ જીવ વિચાર કરે છે કે મારો જીવ અનાદિકાળથી વર્તમાન સુધીનો અનંત કાળ વ્યતીત થયો અને પરિભ્રમણ કરે છે, જુદા જુદા ભાવની અંદર પરિભ્રમણ કરે છે. હવે મારે પ્રયોજન તો છૂટવાનું છે, શું કરવા મેં પરિભ્રમણ કર્યું? તો એનું નિદાન નીકળે કે ભવના કારણ સેવા માટે ભવ થયો, પણ શું કરવા મેં ભવના કારણ સેવા એ પ્રયોજનભૂત નથી, એ જાણવું કોઈ પ્રયોજનભૂત નથી. કેવા કેવા કારણથી નવા નવા ભવ થાય છે એટલું સમજવું, એ એટલા માટે સમજવું કે એનો ઉપાયમાં વિશ્વાસ બેસે. જો નિદાન સાચું હોય તો એ રોગના નિદાનના સાચા આપણા ઉપરથી રોગના ઇલાજ માટે વિશ્વાસ આવે. પણ શું કરવા થયો? એક ઘરની રસોઈમાંથી 5 જણા 10 જણા જીમ્યા, એક જણને બાદી થઈને તાવ આવ્યો, 9 જણને ન આવ્યો. એ કારણ ગોતવાની કઈ જરૂર નથી. પાચન ન થયું માટે એને બાદી થઈને તાવ આવ્યો, એ જેટલું સમજવું એટલા માટે. શું કરે છે માણસ? એનું કારણ શું? બધાનું એ કારણ ગૂંથવા જતા પોતાને અત્યારે શું જરૂરી છે? અત્યારે તો અજ્ઞાનમાં શું બસાતું જોવાનું છે. જ્યારે ગ્રંથ કરતા એમ કહે છે કે અનાદિકાળથી આ જીવ અજ્ઞાનમાં છે, પોતા સામે જોવું છે. જન્મ મરણ થી છૂટવાનો કોઈ ઉપાય કર્યો નથી, અનાદિકાળ છે, મોહની ગાંઠ નિવીડ પડી છે. આપણ વિચારી શકે આ જીવનો મોહ થાય છે, જુદા જુદા પદાર્થો ઉપર આ જીવનો મોહ પ્રવર્તે છે, મોહ વર્તે છે, મોહમાં છે કેટલો છે કે એનો અભાવ કરે ત્યારે ખબર પડે કે કેટલો નિબીડ છે. નિબીડ એટલે ગાઢ, કેટલો ગાઢ છે એ અભાવ કરવાનો પ્રયત્ન કરવા કરે ત્યારે ખબર પડે કે આ જલ્દી જાય એવી ચીજ નથી. એટલે ઘણો ગાઢ છે અને ગાંઠ નિબીડ ગાંઠ એટલા માટે કીધું કે પર પદાર્થ સાથે આ જીવ મોહથી સંબંધ કરે છે. પર પદાર્થ સાથે મોહથી સંબંધ કરે છે અને એ પર પદાર્થ સાથેનો સંબંધ તોડવામાં પસીનો ઉતરે છે. પોતાપણું ઉઠાવી લેવું, જીવ પદાર્થો પોતાના ગણાતા હોય, દેહાદીથી માંડી અને જેટલા કોઈ સંયોગ હોય પૂર્વ પ્રારબ્ધને આધીન, એમાંથી પોતાપણું ઉઠાવી લેવું, મોહ તોડીને, મોહ છોડીને, જેને થોડું આકરું લાગે છે, કઠણ પડે છે, એવી મોહની ગાંઠ નિબીડ પડી છે. આત્મા અને પરનું એકત્વ સંધાન થઈ રહ્યું છે. આત્મા અને પરનું એકત્વ સંધાન થઈ રહ્યું છે, એક મેક પણ થઈ રહ્યું છે, જેને આપણે એકત્વ કહીએ છીએ. એ નાનામાં નાના કાર્યમાં એકત્વ ચાલુ છે. એક અહીંયા દ્રષ્ટાંત બહુ સરસ આપ્યો છે કે જેવી રીતે કોઈ પુરુષને અફીણનો અમલ ચેડ્યો છે તે દુઃખ પામે છે પણ છૂટી શકતો નથી, સાથે અમલ ઘણો ચેડ્યો છે, છૂટવાથી સુખ છે, ક્લેશ નથી, પણ તલબ લાગતા તે લે અને લે જ. તેવી રીતે આ જીવ પરમોથી બંધાઈ રહ્યો, પરનામોથી બંધાઈ રહ્યો છે. શું કહેવાય, કે કોઈ અફીણનો બંધાણી માણસ છે, ઘણા વખતથી અફીણ લીએ છે, એને ખ્યાલ આવે છે કે આ બંધાણ સારું નથી. અફીણ છે એક જાતનું ઝેર છે, ધીમું ઝેર છે, આ સારું નથી અને આ છોડી દેવું જોઈએ. જો અફીણથી એ જોવે છે કે બીજા માણસો જેને અફીણનું બંધાણ નથી એવા માણસને મારા જેવી કાંઈ તકલીફ નથી, એટલે અફીણ છોડવામાં સુખ છે, પણ એને છોડવું એ મોટી તકલીફ પડે છે. કે એને તલબ લાગે એટલે અફીણ લીધા વગર રહી શકે. એટલે આપણે અત્યારે એને વિજ્ઞાનની ભાષામાં એમ કહીએ છીએ કે ટોક્સિકેશન થાય છે, બીડીનું, ચાનું, અફીણનું, જે કોઈ વ્યસન હોય છે તમાકુનું, એનાથી શરીરમાં અમુક ઢીનું ઝેર વ્યાપેલું હોય છે. અને એ ઝેરનો એવો સ્વભાવ છે કે ઝેર ઝેરને માગે. એટલે જે ટોક્સિકેશન થઈ ગયું હોય છે એને લઈને એને એ ચીજ વગર બેચેની થાય, અફીણિયાને બહુ થાય છે. એને તો જાણે રોગ નસ તૂટતી હોય એવું લાગે, હું જીવી જ નહીં શકું, મરી જઈશ, હાથ પગ ખેંચાતા હું જોઈને એને નાખે, એને ઘણી અસર થાય છે. અફીણનો દ્રષ્ટાંત એટલે લીધો છે. આ બીજા તમાકુ બીડીમાં એટલું બધું નથી દુઃખ થતું જેટલું અફીણવાળાને થાય છે, એટલે એ દ્રષ્ટાંત લીધો છે. એમ આ જીવને જે પ્રકૃતિ સ્વભાવ છે, ક્રોધ, માન, માયા, એ પ્રકૃતિ સ્વભાવથી એવો ટેવાઈ ગયો છે કે એ ટોક્સિકેશન એને થઈ ગયું છે. તમે જોશો કે કોઈ માણસ ઝઘડાયો હોય, ક્રોધ કરતો હોય, ઝઘડા કર્યા કરતો હોય, એ ઝઘડો ન કરે તો એને ગમે નહીં, ગોતે કોઈ બાનું કોઈની સાથે અમસ્તો અમસ્તો નહીં રહે બાબતમાં મોટો ઝઘડો કરવાનો બાનું ગોતી કાઢશે. કારણ પ્રકૃતિ છે, પણ એને છોડતા દુઃખ થાય છે. એ આ અફીણ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તેવી જ રીતે આ જીવ પરના મોહથી બંધાઈ રહ્યો છે, છૂટવાથી સુખ છે, છતાં છૂટતો નથી. એ મોહથી સુખ તો નિરાકુર સુખને શાંતિ થાય એવું છે, પણ છૂટતો નથી. અનાદિના સંયોગથી છૂટતા સુખ થાય છે, છતાં જૂઠું જ દુઃખ માને છે. સંયોગથી અનુકૂળતાનું સુખની જે કલ્પના થઈ છે એને એ સંયોગો છૂટશે તો મારી અનુકૂળતાઓ છૂટી જશે, તો મને દુઃખ પડશે, હું નિરાધાર થઈ જઈશ, હું દુઃખી થઈ જઈશ, એવું એ માની લીધું છે. એને ખરેખર તેને મટાડવાને માટે પ્રજ્ઞા છીણીને આત્મા અને પરના એકત્વ સંધાનમાં નાખે. જ્યાં એકત્વ થઈ રહ્યું છે ત્યાં જ્ઞાનનો પ્રયોગ કરવાનો છે. પ્રજ્ઞા શ્રેણી એટલે જ્ઞાનનો પ્રયોગ. અહીંથી દિશા બદલાય છે. કાર્ય ક્યાં ક્યાં કરવાનું છે, બાકી બધા પરિણામ બાહ્ય પરિણામનું છે. જેટલા ધાર્મિક ક્ષેત્રની પ્રવૃત્તિના પરિણામ છે એમાં બાહ્ય પરિણામ છે. શાસ્ત્ર સ્વાધ્યાય કરે તો બાહ્ય પરિણામ છે, વિચાર કરે તો બાહ્ય પરિણામ છે, પછી પૂજા ભક્તિ દયા દાન યાત્રા તો બાહ્ય પરિણામ છે, તપશ્ચર્યા ઉપવાસના વગેરેના એ તો બધા બાહ્ય પરિણામ છે જ, પણ શાસ્ત્ર સ્વાધ્યાય અને આત્માનો વિચાર પણ બાહ્ય પરિણામ છે. પણ જ્યાં એકત્વ થઈ રહ્યું છે અંતરંગમાં, ત્યાં જ્ઞાનનો પ્રયોગ કરવો એ પરિણામને દિશા બદલાવે, અહીંથી દિશા બદલાવે. અવલોકનના અભ્યાસમાં જો જ્ઞાન સૂક્ષ્મતા પામે તો એને એકત્વ કેવી રીતે થયું છે એ જ્ઞાનમાં આવે, અને એ એકત્વના અનુસંધાનમાં જ્ઞાનનો પ્રયોગ કરે, પ્રજ્ઞા છે એનો પ્રયોગ થાય. પ્રજ્ઞા છે એટલે જ્ઞાનને અંતરમાં વાળીને વિભાવ અને જ્ઞાનનું એકત્વ, વિભાવ અને આત્માનું એકત્વ થઈ રહ્યું છે ત્યાં જુદા પાડવાની જ્ઞાનની જે પ્રક્રિયા થાય કે હું જ્ઞાન સ્વરૂપ છું એને પ્રજ્ઞા છે કહેવામાં આવે છે. અને એ પ્રજ્ઞા છે તીવ્ર પરરસ કે પરરુચિના કાળમાં એ કાર્ય થઈ શકતું નથી, એ કાર્ય ચાલી શકતું નથી, એ તકલીફ પડે છે. એટલે પરરુચિ મટાડવાનો પહેલેથી ઉપદેશ આપવામાં આવે છે કે ઉદાસીન થતું પરને રુચિ મટાડતો. તેને મટાડવાને માટે પ્રજ્ઞાશીનીને આત્માને પરના એકત્વ સંધાનમાં નાખે, કેમ કે ઉપયોગ એટલો સ્થૂળ છે કે એકત્વનું સંધાન છે એ જડતું નથી. એકત્વ ક્યાં કેવી રીતે થઈ ગયું છે એ જડતું નથી, કેમ કે એટલી દ્રષ્ટિ બાહ્ય છે અને સ્થૂળ છે ઉપયોગ. પણ અંદરમાં અવલોકન શરૂ કરે અને અવલોકન કરતા, અવલોકનની પ્રેક્ટિસ કરતા સૂક્ષ્મ ઉપયોગ થાય તો એ સૂક્ષ્મતાના ઉપયોગમાં એ એકત્વનું અનુસંધાન પકડાય છે. અને પકડાય છે ત્યારે ચેતનના અંશ અંશને પોતાના જાણે, પેલી અસ્થિ લીધી, ચેતનના અંશ અંશને પોતાના જાણે કે જેમાં જડમાં પ્રવેશ નથી. આ પર પ્રવેશ ભાવનો જે વિષય આગળ એમને લેવો છે એ અહીંથી શરૂ કર્યો. જડનો પ્રવેશ નથી, એનું ચૈતન્ય છે, એનું ચૈતન્ય જ રહ્યું છે, ભર્યું જ નથી. કોઈ પરનો પ્રવેશ પોતામાં નથી. અને પરમાં આ જ્ઞાનનો કે આ આત્માનો કે આ આત્માના ચેતન પરિણામનો ક્યાંય પ્રવેશ નથી. ચેતનના અંશ અંશને પોતાના જાણે કે જેમાં જળનો પ્રવેશ નથી. હવે કેવી રીતે પોતાનો જાણે તે કહેવામાં આવે છે, રીત સાથે સાથે લઈએ છે કે ચેતનના અંશ અંશને પોતાનો કેવી રીતે પણ જાણે, જાણે ચાલો ચેતનના અંશને પોતાનો જાણે, પણ કેવી રીતે જાણે પોતાને પોતે એ વાતને ખોલવા માટે પ્રશ્ન ઉઠાવે છે કે જે આ જ્ઞાન પરમા પોતાને જાણે છે તે આ જ્ઞાનની જ વાનગી છે. અહીંથી વાત ઉપાડી અમને, જે જ્ઞાન પરમા પોતાપણું જાણી રહ્યું છે, આ શરીર મારું છે, આ કુટુંબ મારું છે, આ ઘર મારું છે, મારી આવી આબરૂ છે, આ દુકાન મારી છે, આ સમાજ મારો છે, આ દેશ મારો છે, બધે મારું મારું જાણે છે ને, તો આ જ્ઞાન એમાં વિચિત્રતા કેવી છે કે અત્યારે પાકિસ્તાનને કોઈ એમ કે મારો દેશ છે, અહીંયા રહેતો હોય નહીં કે પણ જે દી હિન્દુસ્તાનમાંથી પાકિસ્તાન થયું તે બી એમ કે મારા દેશના ટુકડા નથી કરવાના. મને એ વાત બિલકુલ પસંદ નથી કે મારા દેશના કોઈ ટુકડા થાય. અત્યારે જ આ રામાયણ છે ને ખાલિસ્તાન, તો કોઈ તૈયાર છે? વિગ્રહ કેટલા વખતથી ચાલે છે ત્રાસવાદીઓ, વર્ષોથી ચાલે છે, આમાં આમાં બધા મરાય છે, એ લોકો પણ મરાય છે, સરકારના માણસો પણ મરે છે. ટુકડો નથી કરવા દેતા. કેમ? કે મારો છે દેશ, મારો છે. પણ એ મારો મટી ગયા પછી હવે કોઈ મારો કે? એ ટુકડો જુદો પડી ગયો હોય ત્યારે પછી હવે મારો કે પાકિસ્તાનને મારો કે? એટલે એક મારાપણાની કલ્પના સિવાય બીજું કઈ નથી. એ લોકો દુશ્મન છે, તેનું ધ્યાન રાખો. વિશ્વાસ ન કરો ત્યાં લાવવાનો, વિશ્વાસ ન કરો. એટલે આમ શું છે કે ખરેખર એ વખતે જે મારાપણું કર્યું હતું આખા દેશમાં, એ શું હતું? તો પછી અત્યારે જેને દુશ્મન ગણે છે એને મારો નથી ગણતો, જુદા પડ્યા પછી અવિશ્વાસ તો થઈ ગયો. જેના ઉપર મોહ હતો, નાણાકણ હતો, એને કેવી કઈ નજરે જોવે છે? નજર પોતાપણા ને પોતાપણા મોહ રહીએ છે. જો એને પરિસ્થિતિ છે, જે કુટુંબનો સંબંધ છે, એ તો વ્યવહારિક સંબંધ તો તેનો છે, તો નજર જે બદલાઈ ગઈ પછી એને પોતે પૃથ્થકરણ કરે, એનાલિસિસ કરે, તો પછી પૂર્વના મારા પરિણામ, મારાપણાના જે પરિણામ હતા, મારા એમ એ પદાર્થ ને વિશે મારાપણાના પરિણામ હતા, એ શું હતું? કેવળ કલ્પના નો હતો, બીજું કાંઈ નતું. બાપ દીકરો જુદા પડે, દીકરો બાપ ને મારવા લે, એવા દાખલા બને છે કે લાગ પડે તો ખૂન કરી નાખ્યો આગા બાપ. એને ખબર પડે કે આવો એક સામાના પરિણામ આવા છે, તો એમાં પોતાપણું ક્યાંથી આવે? અરસ પરસ. અને એ પહેલા જે પોતાપણું થતું હતું એ શું હતું? પરિસ્થિતિમાં શું ફેર છે, ભાવ કર્યા છે. તો એ જેમ જુદા જુદા કાર્યકારણના આધારે પરિણામ બદલાઈ ગયા, જે પરિસ્થિતિ ઊભી થઈ એના કાર્યકારણ ઊભા થયા, એને કારણે જે પરિસ્થિતિ થઈ એથી પ્રસંગો ઊભા થયા, ક્લેશ થયો, સંકાર થયો, ઝઘડો થયો, એના પરિણામમાં મારા પણ સરવાળે છૂટી ગયું. રિઝલ્ટ શું આવ્યું? કે મારા પણ છૂટી ગયું. તો એ દ્વેષપૂર્વક જે મારા પણ છૂટ્યું, રાગનું જે મારા પણ હતું એ દ્વેષપૂર્વક છૂટ્યું, એ જ્ઞાને કારણે છૂટવું જોઈએ. દેશવરપણું છૂટવું તે યથાર્થ નથી, મારાપણું છૂટવું તે અયથાર્થ છે ને યથાર્થ પણ છે. દ્વેષપૂર્વક છૂટે તો અયથાર્થ છે, અને જ્ઞાને કરીને છૂટે તો યથાર્થ છે. છૂટ્યું તો ખરું મારાપણું, એમાં ના નથી.
કસાય ભાવ ચાલુ રહ્યો, હે? કસાય ભાવ ચાલુ રહ્યો,
કસાય ચાલુ રહ્યો. ઓલામાં રાગનો કસાય રહ્યો, આમાં દ્વેષનો કસાય રહ્યો, અને બંનેનો બાપ મોહ છે. એ બે મોહની સંતતિ છે, મોહની પ્રજા છે. મોહના બે દીકરા છે, એક રાગ ને એક દ્વેષ. રાગ છૂટે ને દ્વેષ આવ્યો, બીજું કઈ નથી. પણ મોહ ઉભો છે અહીંયા ન્યા છે, એ ત્યાંથી જરા આગો ખીસો જ નથી. હોળીકાલ પાછો મારો કરતા વાર નહીં લાગે. જો કઈ કાર્યકારણ એવા બદલશે તો પાછો મારો કરતા વાર નહીં લાગે. મારા પણ કરી દઈશ, કેમ કે મોહ ઉભો છે. જયારે જ્ઞાને કરીને મારા પણ છૂટે છે, એ મોહનો ક્ષય કરે છે, મોહનો અભાવ કરે છે, અને પદાર્થ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં જોવામાં આવે છે. એટલે એમ કે છે, આ જ્ઞાન જે પરમા પોતાપણો જાણે છે તે આ જ્ઞાનની જ વાનગી છે. અનંત જ્ઞાનની મૂર્તિ જે આત્મા છે એનો એક સેમ્પલ છે. પ્રદેશે પ્રદેશે અનંત જ્ઞાન, નિવિડ જ્ઞાન થાસી થાસીને ભરેલું છે, એમાંથી વાનગી બહાર આવે છે. સેમ્પલ જેને કહેવામાં આવે છે, વાનગી એટલે સેમ્પલ. દૃષ્ટાંત આપવાની ગુરુદેવ, 100-200 માણસની રસોઈ કરી હોય, 5-5 કિલો 10 કિલો ભાત રાંધ્યા હોય, રાંધવા મીકા હોય, તો પછી તાવેથા ઉપર કે ચમચામાં કેટલો સેમ્પલ લઈએ અને દાણો દાબી જુએ, હાથમાં એક કે બે દાણા લઈને દાબી જુએ કે આ ચીર્યા છે કે નથી ચીર્યા. 10 કિલો ભાતને બધાને દાબવા પડે, પ્રતિથી શું આવે? ભાત બધા ચડી ગયા છે. સેમ્પલ ઉપરથી બધા દેશે 10 કિલો ભાત, હજારો દાણા છે, બધા ચડી ગયા છે, આખું ચૂકેલું ચડી ગયું છે. એમ એક જ્ઞાનને ઓળખે તો આખો જ્ઞાન સ્વભાવ ઓળખી જાય છે. સેમ્પલ ઉપરથી જો સ્વભાવને ઓળખે તો અખંડ પરિપૂર્ણ અનંત જ્ઞાન સ્વભાવ છે એને ઓળખાણ થઈ જાય. અમને કઈ જ્ઞાન નથી, જ્ઞાનીઓની વાત જુદી છે, એમને તો જ્ઞાન પ્રગટ થયેલું છે, અમે તો અજ્ઞાની છીએ, શું કરીએ? એમ કરીને જીવ પ્રયત્નને છોડી દે છે. જ્યારે કોઈ કામ કરવું હોય ત્યારે એ કામ કેમ થાય એમ જ શોધવું જોઈએ. એના બદલે કામ કરવાનું માંડી લાગે ત્યારે સમજવું કે એને કામ કરવું નથી. કોઈ માણસને એમ કે તું આ કામ કરી આવો, તો ભાઈ હું ત્યાં ગયો હતો પણ જેની સાથે કામ હતું એ ભાઈ જ મળ્યા નહીં. શું કીધું? તમે પાછો આવી જાય જે ધણી હોય શું કહ્યું કે તું ક્યાં ગયો ને એ ભાઈ નહોતા, તો તે પૂછ્યું કે ક્યાં ગયા છે, તો કે ના એ નથી પૂછ્યું. મેં પૂછ્યું ભાઈ ફલાણા ભાઈને મારે મળવું છે, તો ત્યાં જે બીજા હતા ને કીધું ભાઈ તું બહાર ગયા છે, નથી અત્યારે અહીંયા. પૂછ્યું બહાર ગયા છે, બહારગામ ગયા છે, ક્યારે મળવાના છે, ગામમાં ને ગામમાં ગયા હોય તો કયા ઠેકાણે છે, બહારગામ ગયા હોય તો એનો કોઈ ટેલિફોન નંબર કે એડ્રેસ છે. એ માણસ ક્યારે એટલો ઊંડો ઉતરે કે એને એવી જરૂરિયાત લાગી હોય કે માણસને કોઈ પણ રીતે એનો સંપર્ક સાધવો જ છે, તો એ આટલો ઊંડો ઉતરશે. તો એ ધણી છે ને કામ કરે છે, નોકરો એ શું કરે? તમે કીધું તું કે એમને મળી આવો, કઈ મળ્યો નહીં, એટલે સાધારણ માણસો છીએ, અમારે તો ભરણ પોષણ ના કામ તો માંડ માંડ થતા હોય. હવે આ બધું અમે આ ક્યાં બધું આવું બધું વિચારવા બેસીએ? ઉપાધિ નો પાર નથી, અનેક જાતની ઉપાધિ હોય, આ ઉપાધિ માંથી છૂટીએ ત્યારે આ બધું વિચારીએ ને શું? આવી રીતે માણસ જાણે એને કામ કરવાની રુચિ નથી, એટલે અનેક જાતના કોઈ ને કોઈ બહાના શોધી કાઢે છે. એને કામ કરવું છે એને એમ કહે છે કે આ જોઉં જે જ્ઞાન મારા પણ કરે છે ને એ જ વાનગી છે. નિતર પૂછે કે ભાઈ અમારી આ પરિસ્થિતિમાં કેવી રીતે કામ થાય? જ્ઞાનીઓની વાત જુદી છે. હવે અમે આ પરિસ્થિતિમાં તમે કહ્યું એવી જ પરિસ્થિતિમાં ના દીની મોહની ગાંઠ પડી છે, અત્યાર સુધી ઉલટા જ પરિણામ થાય છે. પરિણામ સારા નથી એ વાત નક્કી છે, અને એક વાર દુર્ગતિમાં જીવ જઈ આવ્યો. પણ હવે અત્યારે શું કરવું, શું કરીએ તો આત્મહિત થાય, આત્મ કલ્યાણ થાય, આ અમારે શું, તો અહીંથી શરૂ કરાવે છે કે જે આ જ્ઞાન પરમા પોતાને જાણે છે તે આ જ્ઞાન મીજ વાંદરી છે. આ જ્ઞાન જ મીજ વાંદરી છે, એ જ્ઞાન જ સેમ્પલ છે. આ નિજ્ઞાન વાનગી ઘણા સંતો ઓળખી ઓળખીને અજર અમર થયા, એને એ જ્ઞાનને ઓળખીને ઘણા સંતો અજર અમર થયા. તે કહેવા માત્ર જ ન ગ્રહે, શું એટલે માત્ર બોલવા પૂરતી વાત નથી. અહીંયા જરા ભંડારી ભાષા જોઈએ કે આ જરા માર્મિક વિષય છે. અહીંથી પરમે આપા જાને વાનગી હે. શું કેવું છે કે આત્મા છે, જ્ઞાનથી ઓળખાય છે, તો એ માત્ર કહેવા સાંભળવાની વાત નથી. આત્માને જ્ઞાનથી જ્ઞાન સ્વભાવી ઓળખવો એ કોઈ માત્ર કહેવું, બોલવું કે સાંભળવું કે વાંચવું એટલું કાર્ય નથી. તો ત્યારે કેવી રીતે ઓળખાય છે કે ચિત્તને ચેતલાન ચેતનામાં લીન કરે. જે જ્ઞાન છે એને જ્ઞાનમાં જ જોવે, જ્ઞાનમાં જ લીન કરે, જ્ઞાનને જ્ઞાનમાં જ લીન કરે, જ્ઞાનને પરમાં લીન ન કરે પણ જ્ઞાનને જ્ઞાનમાં જ લીન કરે. આ યોગ્ય વચન છે એ કાર્ય પદ્ધતિને સૂચવે છે.
ચેતના શબ્દ કઈ વિશેષ છે? ચેતના
કોઈ પૂછે, કોઈ પણ માણસને કોઈ બીજા પૂછે કે તમે જળ છો કે ચૈતન્ય છો, તો શું જવાબ આપે? ચૈતન્ય છું કેમ એમ જવાબ આપ્યો? માન્યતા તો શરીરધારીની છે કે હું ફલાણો માણસ છું. શું માન્યતા છે? હું ફલાણો માણસ છું. આ પરિણતિ ચાલુ છે બરાબર. હવે એમ ન પૂછું કે તમે કિરીટભાઈ છો, ફલાણા છો, કઈ ન પૂછું. તમે જળ છો, ચેતન છો, આ એક સીધો સવાલ આવ્યો સામે. તમે કોણ છો? તમે જળ છો, ચેતન છો,
ચેતન હે, ચેતન કેવું,
એ ક્યાંથી કીધું, એ કેવું? જરા વિચારવા જેવો પ્રશ્ન છે, થોડી પ્રેક્ટિકલ સાઈડ લેવી છે. હું જળ નથી ને હું ચેતન છું, એ કેવી રીતે કહ્યું? જરાક તપાસીને કહ્યો. હવે તમે જે જવાબ આપી શકો છો, આપ્યો તમે જવાબ, માનતો કેવી રીતે કહ્યું, એ કેવું સમજાવો જરા. વિચાર માંગ્યો પ્રશ્ન છે.
જીવંતતાનું કોઈ ભાસ થાય છે, કોઈ તત્વ છું, એક
કોઈ જીવતી ચીજ હું છું. હું 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 એવું થાય છે, એમાં કોઈ જીવંત તત્વ છે જેના ભાષ્યમાનપણાને લીધે, એટલે એવું લાગવાને લીધે, ભાષ્યમાનપણું શાસ્ત્રીય પરિભાષા છે, પણ એવું લાગવાને લીધે જવાબ એમ આપ્યો કે હું જળ નથી, હું તો ચેતન છું. એમ જવાબ આપ્યો, હું જળ નથી પણ હું તો ચેતન છું. આ આ જે જગ્યાએ છે જ્યાંથી જીવા મળ્યો ત્યાં હવે એકાગ્રતા કેળવી છે. જે ચિત્ત બહારમાં ઘૂમે છે સુખ માટે, ચિત્તનું કામ શું છે? સુખ માટે ભમવું એ ચિત્તનું કામ છે. કેમ કે સુખ સ્વભાવી આત્મા છે એટલે એનું ચિત્ત સુખ માટે ભયમાં કરે છે. તો એમ કે છે કે તું ચેતન છો એવું જે તને જેમાંથી લાગ્યું છે ત્યાં તું ચિત્તને લીન કર, બસ આટલું કામ છે. બહુ જ ટૂંકું કામ છે. જે સાધના જેને કહેવામાં આવે છે, આરાધના કહેવામાં આવે છે, એ કામમાં કોઈ લાંબો તત્વજ્ઞાનનો વિચાર નથી, કોઈ અટપટી તત્વજ્ઞાનની વાતો નથી, વિકલ્પ નથી. ઉલટાનો નિર્વિકલ્પ સ્વભાવમાં નિર્વિકલ્પ થવાનો વિષય છે. જે ચેતના સ્વભાવ છે એ સ્વરૂપે નિર્વિકલ્પ છે ને એમાં નિર્વિકલ્પ થઈને રહી જવું એટલું જ કામ છે. એટલે એની અંદર કોઈ લાંબો વિચાર, લાંબો વિકલ્પ, કોઈ અટપટી વાતો એવું કાંઈ ગૂંચવણ કે કાંઈ નથી એની અંદર. કેમ કે વચ્ચે કોઈ નથી. ચૈતન્ય સ્વરૂપ પોતે અને પોતાની ચેતના પોતાના ને પોતામાં રહે, બસ આમાં કાંઈ બીજી કોઈ ગડબડ થાય એવી કોઈ વચ્ચે વાત નથી. વચ્ચે કોઈ બીજું તત્વ આવે તો કાંઈ વચ્ચે ઉપાધિ કે ગડબડ થાય ને. આપણે સીધો રસ્તો હોય તો ક્યાં ભૂલા પડીએ, ક્યાંક વળાંક આવતો હોય તો સંભવ છે કે ન વળીએ, સીધે સીધા હેલા છે. પણ કોઈ એમ કે ભાઈ ફલાણે જવું છે, ક્યાંથી જવું, તો કે સીધે સીધા હેલા, ક્યાંય વળવાનું ક્યાંય નહીં વળવાનું. તો વચ્ચે બીજા કાંઈ આવે તો વળાંક તમારે વળવાનું છે. બે રસ્તા આવે, ચાર રસ્તા આવે, બે ફાંટા થતા હોય, ત્રણ ફાટા થતા હોય છે, ચાર રસ્તાની ચોકડી હોય, કાંઈ નહીં કે તમે સીધા જાણો, પછી ભૂલવાનો ક્યાં સવાલ છે. આ એવું છે મોક્ષ માર્ગ, આત્મકલ્યાણનો માર્ગ કેવો સિદ્ધ છે, સરળ છે. કઠણ લાગે છે એનું કારણ તો પોતે ને પોતે વિટમણા ઊભી કરેલી છે ને, એ કારણ છે. વચ્ચે પોતે જે અસરળાઈ કરી છે એના કારણે પોતાને થોડી મુસીબતમાં તકલીફ લાગે છે, અઘરું લાગે છે, કઠણ લાગે છે. પણ હું માર્ગ એટલો કઠણ કે અસરળ નથી, બહુ સરળ છે. પણ પોતે ચૈતન્ય સ્વરૂપે આત્મા પૂછે તો હું ચેતન છું એમ જવાબ દે છે, બરાબર. હવે જે પોતાની ચેતના છે એનાથી ચેતી રહ્યો છે, જે ચેતના સુખ માટે પ્રવર્તી રહી છે, સુખ માટેનું જે પ્રવર્તન છે, પ્રવર્તના છે, એ ચેતના છે. ચાલતા ચાલતા અહીંયા ખાડો છે અને અહીંયા સીધો રસ્તો છે, ખાડામાં પગ ન મૂકવું એમ કોણ ચેતે છે? ચેતના વાળો ચેતે છે કે બીજો કોઈ ચેતે છે? ચાલતા ચાલતા રસ્તામાં અડધા ફૂટનો ખાડો છે તો બાજુમાં ચાલે છે અને ખાડામાં પડતો નથી, ભોગ મૂકતો નથી, એ ચેતે છે પણ પોતે જ ચેતે છે. તો જેનો ચેતવાનો સ્વભાવ છે કે તું ચેતે છે એમ જ ચેત ને, એમ કે છે કે આ હું ચેતના વાળો છું, હું ચેતનામય છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, એટલું ચેતવાનું છે. એમાં એમાં તો શું આડીવળી વાત છે કે ન થાય કે ન સમજાય કે ન કરી શકાય, એવું શું છે? આવું જે કાર્ય કરવું છે એમાં ન કરી શકાય એવું શું છે? બસ કે જે પોતે વિપરીત પરિણામ કરે તો જુદી વાત છે, બાકી વચ્ચે કોઈ આવી શકે એવી વાત છે.
શું
એ વાત એમણે લીખી, એ વિધિ વિષયક કરી, કાર્ય પદ્ધતિ આ પ્રકારની અંતરમાં છે.
જે જીવ અહીંયા ઉભો છે, એક જ અનુસંધાન કરી રહ્યો છે, જે જીવ એક જ અનુસંધાન કરી રહ્યો છે, જે ચેતના હોય એને એક જ અનુસંધાન કરી રહ્યો છે, એને એક બધો રસ્તો બતાવી રહ્યો છે.
એકત્વ સંધાન કરી રહ્યો છો એ તારી અશુદ્ધ ચેતના છે. શાસ્ત્ર પરિભાષા પદ્ધતિ શરૂઆત છે કે એ અશુદ્ધ ચેતના છે, અને ચૈતન્ય સ્વરૂપમાં છે તો તે શુદ્ધ ચેતના છે. અશુદ્ધ ચેતના અને શુદ્ધ ચેતનામાં ચેતના સામાન્ય છે, આ તારું સ્વરૂપ છે. અશુદ્ધ ચેતનામાં ચેતનાનો નાશ નથી. અશુદ્ધ ચેતનામાં એનું અંતરંગ શુદ્ધ છે, શું એનું બહિરંગ મલિન થયું છે, બાહ્યંગ મલિન થયું છે, અંતરંગ તો શુદ્ધ શુદ્ધ જ છે. કેમ કે ચેતના સામાન્ય છે. શાસ્ત્રમાં આ પદ્ધતિ આવે છે, જ્ઞાન ચેતના, કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના. અને સર્વાળાનો એ માર્યો છે કે ત્રણેયમાં ચેતના સામાન્ય છે, ત્રણેયમાં ચેતના સામાન્ય છે. તો વિશેષને બાદ કરતા સામાન્ય ચેતનામાં ચિત્તને લીન કરવું એ શુદ્ધ ચેતના થઈ ગઈ, બસ બીજું કઈ નથી. ચેતે તે ચૈતન્ય, ચેતે તે ચૈતન્ય, ચૈતન્ય ચેતે છે. કેવું ચૈતન્ય ચેતે છે, પ્રયોજન છે ત્યાં, જ્યાં પ્રયોજન છે ત્યાં ચૈતન્ય કેવું ચેતે છે. જેને જેમાં સુખ માન્યું છે એની વિરુદ્ધ જરા ખવડાટ થાય તો એને ખબર પડે છે. આડખીલી ઉભી થશે એના માટે એ જીવ જોઈતો. શું કર્યું એને? આ ચેતવાનો સ્વભાવ કેવો છે? અજ્ઞાન દશામાં પણ ચેતવાનો સ્વભાવ કેવો છે કે મારું સુખ અત્યારે હજી ગયું નથી, પણ આમ થતા ક્યાંક જાય તો અત્યારથી ચેતે છે. કેવું પ્રયોજનના વિષયમાં ચેતના કેટલું સૂક્ષ્મપણે કામ કરે છે. તો અભ્યાસ કરવા જેવો વિષય છે. એ ચેતના છે, એને એમાં પોતામાં પોતે પોતામાં પોતાને લીન કરે તો એ સ્વરૂપ અનુભવનો વિલાસ છે એની અંદર, અને એ સુખ નિવાસ છે. એમાં સુખ શાંતિ છે, નિરાકુરતા છે, કોઈ આપત્તિ વિપત્તિ કાંઈ નથી એની અંદર, કોઈ આધિ વ્યાધિ ઉપાધિ કોઈનો પ્રવેશ એમાં નથી. બહુ વિચિત્ર પરિસ્થિતિ છે સંસારની. બધાને ખબર છે કે જેને માટે જેટલી ઉપાધિ કરીએ છીએ એ બધાનો યોગ નક્કી છે, બરાબર છે. જેને માટે જેટલી ઉપાધિ કરવામાં આવે એ બધાનો યોગ નક્કી છે, અને જેટલી ઉપાધિ કરી એમાંથી કાંઈ પણ સાથે લઈ જવાનો ભાતુ મળે એવું નથી કે તમને રસ્તામાં કામ આવે. બરાબર છે. અહીં જો કે ટ્રેનની મુસાફરી હોય 24 કલાકની, સમજે ભાઈ બે તમનું ભગવાનો સાથે લઈ ગયો. અનંતકાળની મુસાફરીએ ચાલ્યો અને એક તમને કોઈ ભાતુ નહીં બદલા, એ વ્યવસ્થા નથી ત્યાં, એની કોઈ વ્યવસ્થા નથી ત્યાં. અને પછી ખબર છે કે આમાં કાંઈ એક રજકણને હારે નથી લઈ જવાનું. અને છતાં વિચિત્રતા સંસારની એટલી છે કે એમાંથી જરાય બાંધછોડ કરવી નથી. એવો મોહ છે કે એમાં જરાય બાંધછોડ કરવી નથી, આખે આખો ટીંગાઈ જાય છે. એ ઉપાધિ હવે એવો જે સ્વરૂપ અનુભવનો જે સુખરસ તેમાં ચિત્તને રમાવે તે કેવી રીતે કરે તે કહેવામાં આવે છે. એ કેવી રીતે કરે એ ઉપાય આજે કેવી રીતે કરે એ કહેવામાં આવે છે કે નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે. એટલું તો સ્વીકારે છે ને કે મને સ્વરૂપની અપ્રાપ્તિ છે. હવે આ આત્મા પોતે પોતાને પૂછે કે તારે સ્વરૂપ પ્રાપ્તિ કરવી છે? પણ અંદરે ભાઈ ખકડીને હા પાડી દેવું, ઉપર ઉપરથી હા પાડતા નહીં, એમ બરાબર અંદરથી પૂછે. જો ખરેખર સ્વરૂપ પ્રાપ્તિ કરવી હોય તો ન પ્રાપ્તિ થાય ત્યાં સુધી નિરંતર એની ભાવના મારી. આમાં શું તકલીફ છે? કોઈ એમ કહી શકે કે શું કરીએ, અમને સ્વરૂપની પ્રાપ્તિ નથી એટલે અમે સુખી નથી પણ દુઃખી છીએ, અથવા અમને આત્મ શાંતિ નથી પણ અશાંતિ છે. કેમ કે અમને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ નથી, આત્મ સ્વરૂપના અનુભવની અનુભવને પ્રાપ્તિ કહે છે, એમાં શાંતિ પ્રાપ્ત થાય છે. એ શાંતિ અમને નથી, શાંત ને દુઃખી છીએ. પ્રાપ્તિ નથી કબૂલ, તને પ્રાપ્તિ નથી માયનો સ્વીકારી, પણ તારે પ્રાપ્તિ કરવી છે કે કરવી નથી એ તો ખકડીને કે. કરવી છે તો એને નિરંતર તને ભાવના ચાલતી જોઈએ, નિરંતર નથી ભાવના ચાલતી તો તને જોતી નથી. આ એક જીવનો સ્વભાવ છે કે જેને જે જોઈએ એ ન મળે ત્યાં સુધી પરિણામ ત્યાં જ લાગ્યા કરે. આ જીવનો સ્વભાવ છે. જીવને ખરેખર જોઈએ અને ન મળે તો એના પરિણામ એને છોડે જ નહીં, ત્યાં ને ત્યાં જ પરિણામ લાગ્યા કરે. જંપે નહીં, એનો એનો અજંપ કરીએ તો તને નિરંતર સ્વરૂપની ભાવના છે તો તારે સ્વરૂપ જોઈએ છે. તું કહે કે મને સ્વરૂપની ભાવના નથી એનો અર્થ કે તારે જોઈતું પણ નથી. હવે તારે જોઈતું નથી તો પછી કોણ તને અપાવશે? તારે નથી જોતું એને કોણ આપશે? એને તો પરમેશ્વરે આપી શકે એમ નથી. એટલે આ એક આ માર્ગની અંદર એટલી બધી ચોક્કસ ને સોલિડ વ્યવસ્થા છે કે ક્યાંય જીવ બાનું ખોટું કાઢીને એમ કે મને શું કરીએ, હું પ્રાપ્ત કરી શકતો નથી, મારે તો ઘણું જોઈએ છે પણ શું કરીએ, હવે તારા બધા બાના ખોટા છે, હા તારે જોઈતું નથી માટે પ્રાપ્તિ નથી, બાકી જોઈતું હોય તો એની ભાવનામાં આવે અને પ્રાપ્તિ ન થાય ન ભૂતોનો ભવિષ્ય. કેમ કે ભાવના તો નિષ્ફળ થતી નથી. એટલે થોડું આત્માને હૃદયમાં શું છે, શું જોઈએ છે એ ખૂબી શોધવાની જરૂર છે. કે જોઈએ છીએ ત્યારે શું જોઈએ છીએ, જે આત્માર્થી છે, જેને સ્વરૂપ પ્રાપ્તિ નથી એની દશા શું છે, કે એની દશા નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં રહેવાની દશા છે. અને કેમ સ્વરૂપની પ્રાપ્તિ થાય, ક્યારે મને સ્વરૂપની પ્રાપ્તિ થાય, બસ મને એક સ્વરૂપની પ્રાપ્તિ થાય તો સારો, એની ભાવના માંથી બહાર નીકળી ન શકે. કેમ કે પ્રાપ્તિ નથી ને એને પ્રાપ્તિ કરવી છે, કરવી છે તો એના ભાવના માંથી ન છૂટી શકે. નથી એનો વાંધો નથી, પણ એની ભાવના નથી એનો મોટો વાંધો છે. જ્ઞાનીઓને અજ્ઞાનીને સ્વરૂપ પ્રાપ્તિ નથી એનો વાંધો નથી, પણ એ સ્વરૂપ પ્રાપ્તિની ભાવના પણ એને નથી એનો મોટો વાંધો. ખોટા વેશમાં આવીશ નહીં તું મારી પાસે, મારો વખત બગડે તારો પણ બગડે, નકામી વાત છે આપણે નથી કહેતા. કોઈને માલ લેવો હોય તો સાચા વેમાં આવવાનું, મફતના ભાવમાં માગે ત્યારે હું કે પડતર એનો એ ભાવના માલ માગે ત્યારે શું છે, લેવો છે કે નથી લેવો એ તો નક્કી કરો ભાઈ. કાચા માલનો આ ભાવ છે, મેન્યુફેક્ચરિંગ નું મેં ગણશો કે નહીં ગણો, પડતર મૂકશો કે નહીં મૂકો, લેવો છે કે નથી લેવો, સાચા વેમાં લેવા એમાં છે નથી પૂછતા આપણે. એમ ભાવના છે એ સાચો વેશ છે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના એ જ પ્રાપ્તિ કરવાનો સાચો ઉદ્દેશ છે. એમાં જે જીવો નથી એના માટે શ્રી ગુરુ પોતે નારાજ થાય છે. આ રીતે તું ન આવ, આવ તો સાચા વેશમાં આવ, ને તો ખોટા વેશમાં તું આવમાં મારું કામ નથી, તારો સંગ કરવાનું મારું કામ નથી. હું તો એવાનો સંગ કરવા ચાહું કે જે ખરા વેશમાં આવે એનો સમ કરવા ને ઈચ્છું છું, ગમે તેવાનો મારે સમ કરીને શું કામ છે. જો તારે આત્મ સ્વરૂપની પ્રાપ્તિની ભાવના નથી તો નક્કી કંઈક તને બીજી ભાવના છે. આ દુકાને એ ભાગ મળતો નથી, હું ભૂલ્યો. જવેરીની દુકાને આવીને એમ કે મને તાંદુલિયાની ભાજી આપો સારી જોઈને, તો ભાઈ આ શાક માર્કેટમાં જાશો, અહીંયા કઈ અમે કઈ શાકભાજીનું બકલું વેચતા નથી, એ અમારું કામ નથી. એમ જે ભાવના વગરનો જીવ આવે છે એને જ્ઞાની એમ કહે છે, ભાઈ એ ચીજ અમારી દુકાન નથી, તો દુકાન ભર્યો ક્યાંક, બીજી દુકાને જા જ્યાં મળતું હોય ત્યાં, તારે તારે જે ચીજ જોતી હોય એ આ મળતું એ શોધી કાઢતું બજાર, એ દુકાન શોધી કાઢ. ઘણી દુકાનો છે ગામમાં, દુકાનો ઘણી છે, બજાર બહુ મોટી છે. મિત્રાગની દુકાન એક જ છે, બાકી બધી જે છે એ બધી જુદી જુદી દુકાન છે, જુદો જુદો માલ મળે છે, કોઈ પૂજ બંધાવે છે, કોઈ પાપ બંધાવે છે, એના ફળ એને મેળવી આપે છે. એ બધી દુકાને જાતું પૂજ પાપના ફળ જોતા હોય તો એ દુકાન જુદી છે, આત્મશાંતિની દુકાન કોક જુદી છે. એટલે જેને પોતાના સ્વરૂપની ભાવના નિરંતર વર્તે છે તે જીવ દર્શન જ્ઞાન ચેતના નો પ્રકાશ ઉપયોગ દ્વારમાં દ્રઢ ચિંતવે. આ એક આગળનું પગથિયું છે એ સબ્જેક્ટ ટુ કન્ડિશન, ભાવનાને આધીન છે. ભાવનામાં આવ્યો હોય એ જ જીવ દર્શન જ્ઞાનના ચેતનાનો પ્રકાશ ઉપયોગના દ્વારમાં ચિંતવી શકે છે. બહુ પ્રેક્ટિકલ સાઈડથી દીપચંદજીએ આ વાતો કરી છે. ઉપયોગ તો દર્શન જ્ઞાનનો બધા જીવોને પ્રગટ છે, વર્તી રહ્યો છે, નિરંતર ચાલુ જ છે, પણ એમાં દર્શન જ્ઞાનની ચેતનાનો પ્રકાશ છે એ પ્રકાશમાં હું પણ દ્રઢપણે લેવું એ સ્વરૂપની નિરંતર ભાવનામાં આવેલા જીવને જ થાય, બીજા ન થાય. આ વાત થોડી ઉનાળથી ઊંડી ગઈ છે. અહીંથી અધ્યાત્મ શરૂ થાય છે. જ્ઞાન દર્શનનો ઉપયોગ બધા જીવને છે, પણ એમાં દર્શન જ્ઞાન ચેતનાનો પ્રકાશ એક છે. આમ તો છે ને, પ્રકાશ શક્તિનો પરિણમન વિશદ સ્વસંવેદનમય છે. પ્રકાશ શબ્દ પીડ્યો છે એટલે એના ઉપર જરાક વિચારીએ. સ્વયં પ્રકાશમાન વિશદ કે સ્પષ્ટ એવા સ્વસંવેદનમય, વિશદ એવા સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ. એ સ્વસંવેદનમય એનો અર્થ કર્યો છે સ્વાનુભવમયી. એ છે કે જ્ઞાન દર્શન ઉપયોગ દ્વારમાં જ્ઞાનનું પોતાને પોતાનું વેદન એ વિશદ એટલે સ્પષ્ટ છે અને પ્રકાશમાન પ્રગટ છે. એ ક્યારે દેખાય? નિરંતર સ્વરૂપની ભાવના માર્ગમાં હોય તો દેખાય, નિતર ન દેખાય એવો વિષય છે. વેદન પકડાતું નથી. ફરિયાદ શું છે કે ભલે જ્ઞાનીઓ પોકારી પોકારી નાખ્યા કે જ્ઞાનમાં જ્ઞાન વેદન છે, પણ અમને પત્તો નથી લાગતો એનું શું કરવું? પત્તો નથી લાગતો એનું કારણ તારી વર્તમાન સ્થિતિ એવી છે. એ વર્તમાન સ્થિતિ કેવી છે? કે તું તારા સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં નથી આવ્યો એવી છે. શું? જો તું સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં નિરંતર રહેતો હોય તો તારા ઉપયોગમાં તને તારા દર્શન જ્ઞાનનો પ્રકાશ ન દેખાય, બને નહીં. આમાં એક વિચિત્ર વિટંબણા એવી છે કે પ્રકાશ છે ને દેખાતો નથી. અંધારું ન દેખાય તો માણસ એમ કે ચાલો એ ન દેખાય, પણ હવે પ્રકાશ ન દેખાય તો પણ કેવી વાત છે? શું પ્રકાશ નથી દેખાતો? અંધારામાં કોઈ ચીજ પડી હોય ને ન દેખાય, પણ પ્રકાશ ન દેખાય તો કઈ ખ્યાલ. સમયસારમાં સિત્તેર એકોતેર ગાથામાં આટલી જ વાત મૂકી છે કે જ્ઞાન ક્રિયા કઈ રીતે થતી માલુમ પડે છે. જ્ઞાન ક્રિયા કરો, દર્શન જ્ઞાનનો ઉપયોગ કર્યો, કઈ રીતે થતી માલુમ પડે છે? પ્રશ્ન જરા એમ લાગે કે આમાં કોઈ પૂછવું છે પણ તો કે તું છો કે નહીં, તું છો કે નહીં, તો કે આ છો ને પણ આવ્યો ક્યાં છો કે તું છો તો ક્યાં છો એ કે જે જ્ઞાન ક્રિયા થઈ રહી છે પણ એ રીતે થતું જ્ઞાન ક્રિયામાં માલુમ પડે છે. કઈ રીતે જ્ઞાન ક્રિયા થતી માલુમ પડે છે? હું પણ છતી જ્ઞાન ક્રિયા માલુમ પડે છે. હું પણ ક્યાં કરસ તું એમ પૂછે, ક્યાં હું પણ કરસ તો જરા શોધીને તો કે પેલો જવાબ કદાચ એ દઈ દઈ દે માણસ કે આ રાગ દ્વેષ મોહ વિકલ્પ થાય છે ને એમાં હું પણ લાગે છે, આ શરીરમાં હું પણ લાગે છે. ત્યારે સ્ત્રી ગુરુ એટલું કહે છે કે એમાં તું ભૂલો છો, શરીરમાં હું પણ તને લાગે છે એ તારી ભૂલ છે, રાગમાં હું પણ લાગે છે એ તારી ભૂલ છે, તું જ્ઞાનમાં છું, તારું અસ્તિત્વ જ્ઞાનમાં છે, તારું હોવા પણ જ્ઞાનમાં છે. અને એની સાબિતી એ છે કે શરીર ચાલ્યું જશે ને તું રહી દઈશ, રાગ વ્યતીત થઈ જશે ને તું રહી દઈશ, શરીરનો અભાવ થશે તારો અભાવ નહીં થાય, રાગનો અભાવ થશે તારો અભાવ નહીં થાય. એનો અર્થ શું થયો કે ત્યાં તું નહોતો, નહીતર એનો અભાવ થતો તારો અભાવ થઈ જાય. જ્યારે જ્ઞાન એવી ચીજ છે જેનો અભાવ નથી થતો, એ ભૂલ સુધારી લે. શરીરમાં ને રાગમાં હું પણ આની ભૂલ સુધારી લે. હવે તપાસ કે જ્ઞાન ક્રિયા કઈ રીતે થતી માલુમ પડે છે? જે રીતે રાગાદી ક્રિયા થતી માલુમ પડે છે એ રીતે જ્ઞાન ક્રિયા થતી માલુમ પડે છે? તપાસી નાખી આ બે પરિણામ છે, તપાસી નાખી. એવી રીતે અહીંયા એમ કે છે કે ઉપયોગમાં ચૈતન્યનો પ્રકાશ છે, ઉપયોગમાં ચૈતન્યનું વેદન છે, એ વેદન સ્વરૂપની ભાવના